नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्जायाणं नमो लोए सवसाहूणं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम्। श्री आत्मानुशासन ग्रंथ नु मंगलाचरण। श्री जैन शासन गुरु नमो नाना विद सुखकार आत्महित उपदेश ते करे मंगलाचार। सोहे जिन शासन में आत्मानुशासन श्रुत जाकी दुख हारी सुख कारी साची शासना। जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भव्य करत उपासना। ऐसे सार शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाशे मिथ्या ब्रह्म भासना। ताते देश भाषा करी अर्थ को प्रकाश करो जाते बंद बुद्धि हु के होत अर्थ भासना। जाके मंद बुद्धि हु के होत अर्थ भासना। जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को उरदार ग्रंथ रचूं आत्मानुशासन पव्यजनों को है शिवकार। हे आत्मन तू दुख से डरता अरु सुख की वांछा करता इसीलिए मैं दुख हारी अरु सुखकारी रचना करता। मधुर विपाकी उपदेशामृत यह यदि कटु भी भासित हो कटु औषधि ग्राहक रोगी वत किंचित तू भयभीत न हो। श्री गुणभद्र आचार्य विरचित आत्मानुशासन ग्रंथाधिराज अहियाँ विराजमान छे। आ ग्रंथ में आपणे चरणान योगनी मुख्यताथी मुनिराजना आचरणों अने मुनिराजना जीवन विषय हमणा वर्तमान में चर्चा करी रह्या छे। आपणे लास्ट क्लास में 162 गाथा सुधीनो स्वाध्याय थयो छे। आज आपणे 163 गाथा लेवानी छे। ए गाथा लईए एनी पहेला आपणे थोड़ूक एक बंधारण जोई लईए कि आ शास्त्रमां कई कया अधिकारों में अने कई गाथाओं में कया विषयों वर्णन आवे छे। भैया हाँ, सबसे पहले जो आ पूरा ग्रंथ में लगभग 16 जुदा जुदा विषयों छे, 16 अलग अलग टॉपिक्स छे, एनु वर्णन अहीं विषय अनुक्रमणिका में आपेलू छे। जो आ 1 2 3 4 जे देखाय छे ए उसमें भैया नेक्स्ट पेज पे आईए। अपने 16 टॉपिक में हमें 15 टॉपिक चालू है, साधुओं की दुर्लभता एवं विपरीत वृत्ति। आ आप विषय हमें चालू है, यू कंटेंट 149 थी लईने 167 गाथा सुधीनू है। साधुओं की दुर्लभता एवं विपरीत वृत्ति 167 नहीं 169 सुधी है। हवे जो आप एक आज आखो अध्याय यहाँ कई जातनी गाथाओ अने शू विषयों आया एनु एक वर्णन जो है। 149 गाथा काटजो बदा, पानो नंबर है 141। 149 गाथा भैया पीछे निकालिए, 141 पेज पे। जो आपणे विषय शू है, साधुओनी दुर्लभता अने विपरीत वृत्ति, के एक तो साचा साधु मळवा केटला दुर्लभ छे अने जो विपरीत साधु होय तो एमनी कई जातनी प्रवृत्तिओ जोवामां आवे छे। હવે જો એ વિષયમાં આ અપેરેન્ટ વિષય થયો, હવે એની અંદર સબ વિષય સબ ટોપિક્સ છે ઘણા બધા, આ લગભગ 20 ગાથાનો આ ટોપિક છે, અધ્યાય જેવું છે. તો એની અંદર બીજા કયા કયા વિષયો આવે છે એ આપણે જોઈએ. જો 149 થી ગાથા 149, હા ગાથા 149 પેજ 141. જો આના હેડિંગ્સ આપણે થોડા થોડા વાંચતા જશું. યથાર્થ ચારિત્ર વાલે મુનિ વિરલે હે, જે સાચા ચારિત્રવંત મુનિરાજ જે હોય છે, ભાવલિંગી સંત, બહુ વિરલ હોય છે. તો એમનું જીવન કેવું હોય છે કે સુગતિ કે સાધનભૂત ધર્મરૂપી ભાવો કી વૃદ્ધિ કરને વાલે જીવ બહોત થોડે હે. આ સુગતિ એટલે સિદ્ધ ભગવાન, સિદ્ધગતિ જ સીધી લેવાની, કે જે મુનિરાજ પોતાના આત્મામાં લીનતાપૂર્વક પોતાના પરિણામોની વૃદ્ધિ કરતા એ સુગતિને પ્રાપ્ત કરવાની કોશિશમાં છે, એના એના પુરુષાર્થમાં છે, એવા તો બહુ વિરલ છે. યહ બાત આગામી છંદ મેં કહેતે હૈ, બરાબર. આ થોડું ઇન્ટ્રોડક્શન આપ્યું આપણને આ પૂરા અધ્યાયનું. નેક્સ્ટ ગાથાઓ 150. સ્વચ્છંદ પ્રવૃત્તિ કરને વાલો કી સંગતિ કા નિષેધ. હવે વિપરીત વૃત્તિ બતાવી છે ને, તો જે વિપરીત વૃત્તિવાળા મુનિરાજ છે એમની સંગતિ ન કરવી જોઈએ. તો આ જો આ એક ગાથામાં શું કહે છે કે જો મુનિ આચાર્યો કો નમન નહીં કરતે, ઉનકી આજ્ઞા મેં નહીં રહેતે ઓર સ્વચ્છંદ પ્રવૃત્તિ કરતે હૈ, ઉનકી સંગતિ કરના યોગ્ય નહીં હૈ. જે મુનિરાજ, એ જે આપણે મુનિ સંઘ આદિની પરંપરા હોય છે ને, તો એ પરંપરામાં આપણે એક આખું સિસ્ટમેટિક ઓર્ગેનાઇઝેશન છે. આચાર્ય હોય, ઉપાધ્યાય હોય, બાકીના સર્વ સાધુઓ હોય, તો એમાં જે નવ દીક્ષિત મુનિરાજ હોય અને એ આચાર્યની પરંપરામાં એ પ્રણાલીમાં ન રહે, પોતાની જાતે એકલ વિહારી થઈ જાય, અથવા તો અન્ય જે મુનિ ધર્મને યોગ્ય આચરણ ન કરે અને અન્ય પ્રકારના આચરણમાં જોડાય, તો એમની સંગતિ કરવી પણ યોગ્ય નથી. એ જાતનો અહીંયા આ વિપરીત વૃત્તિની અહીંયા વાત કરે છે. હવે જો આગળની અમુક ગાથાઓ છે એ હવે યાચક વૃત્તિ ઉપર છે. યાચક એટલે યાચના કરવી. આપણને ખ્યાલ જ છે કે મુનિરાજ અપરિગ્રહી હોય છે, એમને કોઈ જ જાતના પરિગ્રહ હોતા નથી. મુનિરાજને જે આ એમ કહેવાય ને કે માટી અને પાણી પણ દીધા વગર લેતા નથી. એટલે મુનિરાજને જે એમને એકમાત્ર એવો પ્રસંગ બને કે જ્યાં એમણે સંસારી જીવોનો સમાગમ કરવાનો હોય, તો એ કયો પ્રસંગ છે કે આહાર વખતે એમને સંસારી જીવોનો સમાગમ થાય છે. તો એ વખતે મુનિરાજ યાચના કરે છે, યાચના કરે છે ને કે આહાર લેવા જાય છે, અને ત્યાં શ્રાવક મુનિરાજને યોગ્ય આહાર એમને આપે છે. એના સિવાય એમના કમંડલમાં પાણી ભરી આપે છે ને બધું આદિ કરે છે. હવે જો અહીંયા શું કહે છે, ઇન ભ્રષ્ટ મુનિઓ કી સંગતિ નહીં કરને છે. કયા ભ્રષ્ટ, જે પહેલાની ગાથામાં કીધું તે. ઇન ભ્રષ્ટ મુનિઓ કી સંગતિ નહીં કરને છે, તું એસી સમસ્ત સામગ્રી પ્રાપ્ત કર લેગા જિનકી તું યાચના કરતા હૈ, અતઃ તું યાચના રહિત હોકર બેઠ જા. જે સાચા ભાવલિંગી સંત તો કેવા હોય કે જે બધું સમસ્ત વસ્તુ ત્યાગ કરીને બેઠા છે, હવે એમને કઈ વસ્તુની ઈચ્છા હોય, એમને તો કોઈ જ વસ્તુની ઈચ્છા નથી. પણ તો પણ જે ઓલા વિપરીત વૃત્તિવાળા છે એમને ક્યાંક ને ક્યાંક સંસારની હજી ઈચ્છા છે કે સંસારના વિષયોમાં હજી ડૂબેલા છે, તો એ યાચના વૃત્તિના માધ્યમથી પોતાના વિકલ્પોની પૂર્તિ કરે છે. જો ખરેખર તો એ મુનિરાજ દિગંબર મુનિ પ્રણાલીમાં રહેતા પણ હોય, પણ જેમને પોતાના અંતરમાં લીનતાપૂર્વકના વૈરાગ્ય ભાવ નથી અને પરિણામ બહાર આવી જાય છે, તો વિકલ્પ આવે ને કે આપણે આ કરવું જોઈએ, અહીંયા મંદિર બંધાવવું જોઈએ, અહીંયા આમ કરવું જોઈએ, હા આ આ પ્રાણીઓની રક્ષા થવી જોઈએ આદિ આદિ, તો એ વિકલ્પોની પૂર્તિ માટે શ્રાવકોને ભલામણ કરે છે. શ્રાવકોને ભલામણ કરે એટલે શ્રાવકો પણ મુનિપદની આમનાએ રાખીને એમના વિકલ્પ પૂરા કરે છે. તો આ એક જાતની યાચના થઈ ને કે તમે આમ કરો. ખ્યાલ આવે છે કે નહીં? હા. જો આ યાચના વૃત્તિની ગાથાઓ આગળ કન્ટિન્યુ થશે. જો આપણે 152 જોઈએ. કોન દીન ઓન કોન અભિમાની, દીન એટલે ગરીબ કોણ છે અને અભિમાની એટલે, અભિમાન એટલે ઓલું અભિમાન નહીં, ઈગો વાળું નહીં, અભિમાન એટલે મોટપ કોની છે? તો જો જે યાચના કરે છે એ નાનો વ્યક્તિ છે, અને જે યાચના નહીં કરને વાળા બડા હે. ખ્યાલ આવ્યો ને? જેમને અંદરથી હજી એ આશાના એ જાતના વિકલ્પો ઉત્પન્ન થાય છે તો એ એ વ્યક્તિનું આચરણ જ હીન છે. જો આગળ આવે 153, યાચક કા ગૌરવ દાતા મેં ચલા જાતા હે. જે કોઈ વ્યક્તિ માંગનાર છે એ માંગનાર વ્યક્તિનું આખું સ્વાભિમાન જે દેનાર વ્યક્તિ છે એમાં વયું જાય છે. તો અહીંયા તો માંગનારની જગ્યાએ કોણ છે? મુનિરાજ છે. મુનિરાજની ગરિમા તો એવી હોય કે સામેવાળા શ્રાવક એમની નવધા ભક્તિ કરે છે, પહેલાં એમને અર્ઘ ચડાવે છે, એમના પાદ પ્રક્ષાલન આદિ કરે છે અને પછી એમને આહારદાન આદિ આપે છે. તો બેમાં મોટું કોણ? મુનિરાજનું પદ મોટું છે, પણ જે વિપરીત વૃત્તિવાળા છે એ એમના વિકલ્પોને કારણે એમનું આખું સ્વાભિમાન પેલા દાતામાં વયું જાય છે. જો યાચક કા ગૌરવ કહાં ગયા? જિસસે ઉસને લઘુપના યા હીનતા આ ગઈ. તો કહાં ગયા? કે જે દાતા છે એમાં વયું ગયું. હજી આગળ જોઈએ. જો 154 ફરીથી આપણો અધિકાર શેનો છે? કે જે સાચા મુનિરાજ બહુ વિરલ છે અને બાકી મુનિરાજની વિપરીત વૃત્તિ કેવી હોય છે એ આપણો અધિકાર છે. જો આગળ, વાંચક ઓર અવાંચક કી સ્થિતિ, લેને વાલે ઓર દેને વાલે કી ગતિ વિશેષ કા વર્ણન આગામી છંદ મેં કહેતે હૈ. એટલે આમાં એમ કહે છે કે જે લેવાવાળો છે એના હીન પરિણામ છે, જે દેવાવાળો છે એના મોટા પરિણામ છે. તો મોટા પરિણામવાળો ઊંચી ગતિમાં જાય છે. અહીંયા તો લેવાવાળા મુનિરાજ છે ને, તો એ લેવાવાળા મુનિરાજ જો વિકલ્પો સહિત હોય તો હીન પરિણામી થઈ જાય છે, અને જો વિકલ્પ રહિત છે, પોતાના આત્મામાં લીન છે, તો એમને તો એના દ્વારા સંયમની વૃદ્ધિ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આગળ જોઈએ 155, દરિદ્રતા કી શ્રેષ્ઠતા, સૌથી વધારે દરિદ્ર કોણ? જો યાચકો કી મનોકામના પૂર્ણ ન કરને વાલા ઐશ્વર્ય સે દરિદ્રતા અચ્છી હે. શું કહે છે? કે કોઈ માગનાર આવે અને જે દેનાર વ્યક્તિ હોય એને ના પાડે તો એ સૌથી વધારે દરિદ્ર છે. અહીંયા વાત તો મુનિરાજની કરવી છે અને મુનિરાજની વિપરીત વૃત્તિ બતાવવી છે, પણ એમાં સાથે સાથે એક બીજો પણ આપણને મોરાલ સિદ્ધાંત આપી દે છે ઇન જનરલ, કે ક્યારે પણ કોઈ દાન માટે ના ન પાડવી એમ. અહીંયા એ જાતનું વર્ણન વચમાં આવી ગયું. આગળ જોઈએ. જો 156, આશારૂપી ખાઈ કી અગાધતા, ધનવાન સે યાચના કરને વાલે કી આશારૂપી ખાઈ કેસી હૈ. એટલે જેને અહીંયા ઈચ્છા થાય છે એ ઈચ્છાવાળાને કોઈ પણ ધનવાન એની ઈચ્છાઓ પૂરી કરવા માટે સમર્થ નથી. આપણે વચમાં આ ગાથા લગભગ મેં જ લીધી હતી કે ઈચ્છારૂપી ખાડો એટલો મોટો છે કે આખા વિશ્વની બધી જ સંપત્તિઓમાં નાખી દેવામાં આવે તો પણ એ પૂરી થાય એવું નથી. તો એવું તો વિશ્વમાં કોણ ધનવાન છે કે ઈચ્છારૂપી એક ખાડાને પૂર્તિ કરી શકે? તો કોઈ એવું ધનવાન છે જ નહીં કે વિશ્વમાં આ ઈચ્છારૂપી ખાડાની પૂર્તિ કરી શકે. આગળ જોઈએ. જો 157, આશારૂપી ખાઈ ભરને કા ઉપાય કે તૃષ્ણા કા પરિત્યાગ. આ ફરીથી હવે જે વિપરીત વૃત્તિવાળા મુનિરાજ છે એમને પાછું કે ખરેખરું મુનિપણું કેવું છે એના ઉપર લઈ આવે છે, કે જો એ જે મુનિરાજ છે એમને આવા જે વિપરીત વિકલ્પ થાય છે એ વિકલ્પોની પૂર્તિ કરવા માટે કોઈ પણ સમર્થ નથી, તો એ વિકલ્પોને તોડવા કેવી રીતના? કે ભાઈ તૃષ્ણાનો પરિત્યાગ કરવો જોઈએ. જે મુનિરાજ પોતાના આત્મામાં જ લીન રહીને સમતાભાવમાં રહે છે એમને આવા વિકલ્પ થતા જ નથી, તો ઈચ્છાઓ ઉત્પન્ન થતી નથી, તો એ ખાઈને ભરવાની જરૂરત બી પડતી નથી. ખ્યાલ આવે છે કે નહીં? આખું ફરીને પાછા અહીંયા આવી ગયા. જો આ વાત તો મુનિરાજોની કરી છે, વાત તો મુનિરાજોના એંગલથી કરી છે, પણ આ બધું જ આપણા લાઈફમાં લાગુ પડે છે ને, કે આપણું જીવન પણ જો આપણે સંયમિત રીતે સંતોષથી જીવીએ, એટલી ઈચ્છાઓ જ ઉત્પન્ન ન કરીએ, તો એટલા સંયોગોની બી જરૂરત નથી. એટલા સંયોગોની જરૂરત નથી તો કોઈની પાસે યાચના કે એવી આપણે કોઈ રોજગાર આદિની બી જરૂરત નથી. પોતાના સંયમમાં જીવન જીવે તો પોતે ઇન્દ્રની જેમ અહીંયા જ જીવી શકે છે. ખ્યાલ આવે? ચલો આગળ વધીએ. મર્યાદામાં એટલે સંતોષમાં. આપણે શ્રાવકના ષટ આવશ્યકમાં પણ સમતા અને તપ કીધા છે ને, એમાં પણ સમતાને તપ કીધા છે. એટલે દરેક શ્રાવકને પોતાના સંયમિત જીવનમાં જીવવું જોઈએ. વધારે વિશેષ સંયોગોની જરૂરત શું છે? જો દરેક જીવને પોતાના ગુણસ્થાન અનુસાર વિકલ્પો આવે જ છે, એ આવવું એ યોગ્ય છે, એ તો આપણી ભૂમિકા જ છે. પણ એમાં પણ વિકલ્પોને બહુ લંબાવવા એની જરૂરત નથી ને. જેવી રીતના આપણે સંસારી જીવ છે તો આપણને ઓટોમેટિકલી એવા વિકલ્પ આવે છે કે આપણે સમજો કોઈ બીજા વ્યવહારમાં જોડાઈએ, સામાજિક એવા રિલેશન્સ આદિમાં જોડાઈએ, એ જાતના મંદિરનું આપણે બંધાવીએ, ભવ્ય ઉત્સવો ઉજવીએ, કોઈ વિદ્વાનો આદિને બોલાવીને તત્વચર્ચા આદિ કરીએ, એવા વિકલ્પો આપણને આવે જ છે, એ આપણી ભૂમિકા છે. પણ એ જ વિકલ્પો મુનિરાજને આવે તો એ એમની ભૂમિકા નથી, તો એમના માટે વિપરીત વૃત્તિ છે. ખ્યાલ આવે? તો આપણે આપણી ભૂમિકા અનુસાર જે વિકલ્પો આવે છે એ તો આવવા જોઈએ, પણ એને પછી વિશેષ લંબાવીને એમાં ને એમાં ડૂબેલા રહેવું એ પણ યોગ્ય નથી. એ વિકલ્પોથી સમતામાં રહેવું એ પણ એક શ્રાવકનું કર્તવ્ય છે. અને મુનિરાજોને એવા વિકલ્પો જ ના આવવા એ એમનું કર્તવ્ય છે. બરાબર? જો આગળ વધીએ, જો આપણે આજે આ પહેલો વિષય જે આપણો ચાલે છે કે મુનિરાજોની વિપરીત વૃત્તિમાં જે એમની વિકલ્પોના માધ્યમથી જે યાચક વૃત્તિ ઉત્પન્ન થાય છે એને તોડવાનો ઉપાય શું છે? કે તૃષ્ણારૂપી એ વિકલ્પોનો પરિત્યાગ, સંયમિત ભાવમાં રહેવું. હવે જો આગળ જઈએ, નિર્ગ્રંથો દ્વારા પરિગ્રહ કા નિષેધ. નિર્ગ્રંથો દ્વારા પરિગ્રહ ગ્રહણ કા નિષેધ. આ થોડોક એને જ રિલેટેડ ટોપિક છે. ઓલો યાચક વૃત્તિને રિલેટેડ હતો, હવે એને જ કનેક્ટ કરીને અહીંયા પરિગ્રહના નિષેધની વાત કરે છે. જો જિન્હોને નિર્ગ્રંથ દશા ધારણ કરકે મહાવ્રતાદિ કી પ્રતિજ્ઞા કી હૈ, એસે મુનિયો કો પૂર્વોક્ત પ્રકાર સે પરિગ્રહ ગ્રહણ કા અભાવ કરકે આશા કો સમાન રૂપ કરના ચાહીએ. સમાન રૂપ એટલે એને સમતામાં રાખવી જોઈએ. બરાબર? આખું એને સમરી કરી લીધું, દો છંદ દ્વારા એ સમરી કરતે હૈ. એટલે 159માં જો શું કહે છે, કલિકાલ કા ચક્રવર્તિત્વ. આ કલિકાળનો ચક્રવર્તી કોણ છે? આ કલિકાલના ચક્રવર્તી કોણ? પહેલા તો ભરત ચક્રવર્તી આદિ હતા ને, તો આ કળીકાળના ચક્રવર્તી કોણ? આ થોડું આ સટાયરલ ફોર્મમાં કીધું છે, ઇટ ઇઝ સેડ એઝ અ વ્યંગના ફોર્મમાં છે. એકચ્યુઅલી ચક્રવર્તીની વાત નથી અહીંયા, પણ વ્યંગના ફોર્મમાં છે. તો જો કોણ કોણ કે છે, જો એનો અર્થ થોડો વાંચીએ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઇસ મુનિ ધર્મ મે ગૃહસ્થ દાતાર હૈ. અહીંયા મુનિરાજ યાચક છે, ગૃહસ્થ દેનાર છે, ગૃહસ્થ દાતાર છે. દેને યોગ્ય ભોજન ધન હૈ, આહાર આદિ લેવા જાય તો જે ભોજન આપે છે શ્રાવક, તો કોનું દાન આપે છે? કે આહાર દાન આપે છે. કોણ આપે છે? શ્રાવક આપે છે. કોને આપે છે? મુનિરાજને આપે છે. બરાબર? આગળ જો, દેને યોગ્ય ભોજન ધન હૈ તથા સબકે ઉપકાર કી ઈચ્છા સે શરીર સે વિરક્ત હુએ ભોજન કો ગ્રહણ કરના વો ક્રિયા હૈ. મુનિરાજ ભોજન સેના માટે ગ્રહણ કરે છે? કે પોતાના સંયમની વૃદ્ધિ માટે અને વ્યવહારથી કે બધાનું કલ્યાણ થાય એના માટે. બરાબર? યહ ભી બુદ્ધિમાનો કે લીએ લજ્જા કી બાત હૈ. જે મુનિરાજ છે એમને આ ભોજન આદિ લેવામાં પણ લજ્જા આવે છે. ખરેખર તો એમણે મુનિ દીક્ષા સેના માટે લીધી હતી? શુદ્ધો ઉપયોગ રૂપ મુનિ દશા છે, એટલે ખરેખર તો એમણે શુદ્ધ ઉપયોગમાં રહેવા માટે મુનિદશા લીધી હતી. હવે એમાંથી પણ એમને પડીને આહાર આદિ લેવા આવવું પડે છે, એનામાં એમને લજ્જા આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? અને એના માટે થઈને પછી આચાર્ય ભગવાન પાસે જઈને એ પ્રાયશ્ચિત આદિ કરે છે કે જો આજે અમારા આમ પરિણામ થયા. હવે જો આગળ, યહ બડે આશ્ચર્ય કી બાત હૈ કે મુનિ ઇસ ભોજન કો ભેષ કા ફલ સમજ કર રાગ દ્વેષ કે વશીભૂત હોતે હૈ તો વો મુનિરાજ કલિકાલ કે ચક્રવર્તી હૈ. જે મુનિરાજ એમ વિચાર કરે છે કે ભાઈ મારા ભેષમાં, મારા આવા સ્વરૂપમાં ભોજન તો મને મળવું એ તો મારો અધિકાર છે ને, તો એ કળીકાળના ચક્રવર્તી છે. આ થોડો વ્યંગ સમજાય છે કે નહીં? હા, જે મુનિરાજ બિલકુલ અપરિગ્રહી હોવા જોઈએ, એ અપરિગ્રહી હોવાની બદલે એમને જો એ ભોજન આદિમાં પોતાનો અધિકાર લાગે છે તો એ તો આ એક પર પદાર્થ પર પોતાપણું એમણે જો સ્થાપિત કર્યું તો આ વિશ્વના દરેક પદાર્થ પણ એમણે પોતાપણું સ્થાપિત કરી દીધું. તો જો એમણે પોતાપણું સ્થાપિત કર્યું તો ચક્રવર્તી છે કે નહીં? એટલે જો આ આટલી ગાથાઓ જે આપણે જોઈ 159 સુધી, 149 થી 159, લગભગ 10 ગાથાઓ દ્વારા મુનિરાજનું વાસ્તવિક જીવન કેવું હોવું જોઈએ, વિપરીત વૃત્તિ કેવી જોવામાં આવે છે, અને એનું મૂળ કારણ પેલું આશારૂપી એમની ઈચ્છા વિકલ્પો છે, એને તોડવાનું સાધન શું છે કે સમતાભાવમાં રહેવું, બરાબર? આટલી આખી વાત અહીંયા કરી. હવે જો આગળ, હવે આ જે હમણાં જો આપણો વિષય ચાલે છે એની હવે નવો ટોપિક આવ્યો 160, કર્મો કે નિમિત્તે હોને વાલી હાનિ. હવે આ કર્મનું અને મુનિરાજની મુનિ દશાનું વર્ણન, એનું કોરિલેશન કરે છે. આ લગભગ 3-4 ગાથા છે 160 થી 163 સુધી, એમાં આ ટોપિક આવે છે. જો, હે જીવ, તું કર્મો કે આધીન હોકર રાગ દ્વેષ કરતા હૈ, પરંતુ ઉન કર્મોને તેરા ક્યાં ભલા ક્યા. કે જે જીવ, જે મુનિરાજ, કર્મના ઉદયથી પોતાના રાગ દ્વેષ આદિ થતું માને છે, તો એ કર્મએ એ મુનિરાજનું શું ભલું કર્યું? ઉલટું નુકસાન જ કર્યું છે. જો આગળ 161, ઇન્દ્રિય સુખ કે લીએ ભી ધૈર્ય કી આવશ્યકતા હૈ. કોઈક મુનિરાજ આદિ એવા હોય અને જો એમ માનતા હોય, દ્રવ્યલિંગી મુનિરાજ હોય સમજો, અને એમ માનતા હોય કે સમ્યક દર્શન મને નથી થયું, કાંઈ વાંધો નહીં, પણ મને તપથી કમસે કમ પુણ્ય તો બંધાય છે ને, હા, એવું માનતા હોય તો અહીંયા શું ઉદાહરણ આપ્યું ખબર છે? કે સામે સમજો જમવાનું બને છે, સામે જમવાનું બને છે અને તને ખૂબ ભૂખ લાગી છે, ના સુગંધથી નહીં, સામે જમવાનું બને છે, તને ખૂબ ભૂખ લાગી છે, તો એ જમવાનું પકવા માટે રાહ ન જોઈ અને તું ખાલી પાણી પીને તારું પેટ ભરી લે છે તો તારા જેવો મૂરખ કોઈ નથી. એટલે અહીંયા મુનિ દશામાં એ જીવ છે અને પોતાના આત્મામાં લીન થઈને મોક્ષ સ્વરૂપ એ પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરી શકે છે, પણ એની બદલે ફક્ત પુણ્યની ઈચ્છા કરીને જો પોતાનું જીવન એમ જ વ્યર્થ કરી નાખે તો એમના જેવો મૂર્ખ કોઈ નથી. ખ્યાલ આવે ને? એ રીતે અહીંયા આખી વાત કરી છે કે ઇન્દ્રિય સુખ દુઃખ કે લીએ ધૈર્ય કી આવશ્યકતા. હે મુનિ, યદિ તુજે ઇન્દ્રિય સુખ કી ભી અભિલાષા હૈ, તો ભી જ્યાં વિશેષ ઇન્દ્રિય સુખ હૈ, વિશેષ ઇન્દ્રિય સુખ ક્યાં છે? કે સ્વર્ગ આદિમાં છે. ઉસકા વિચાર કર, યહ આગામી છંદમે કહેતે હૈ, કે જે સાચી મુનિ દશામાં સાધના કરશે એમને પુણ્ય તો આમ જ બંધાઈ જાય છે અને પુણ્યના ફળમાં એમને ઇન્દ્રિય સુખ પણ એમને મળી જાય છે. પણ એમ ન કરીને જે મુનિરાજ ફક્ત ઇન્દ્રિય સુખ માટે જ સાધના કરે છે તો એમનું તો જીવન વ્યર્થ છે. પછી જો આગળ, આ કર્મની વાત જ હજી આગળ લે છે 162, મહામુનિઓ કા કુછ ભી બિગાડને મેં કર્મ અસમર્થ હૈ. આ લાસ્ટ ટાઈમ જયતીબેને કવર કરી હતી, યદ્યપી કર્મો દ્વારા ઇન્દ્રિય સુખ ઓર જીવન યે દો હી કાર્ય પ્રાપ્ત હોતે હૈ, તથાપી વે કર્મ ઉન મહામુનિઓ કા ક્યા કર સકતે હૈ. જે મુનિરાજે મુનિ દીક્ષા લીધી, હવે એમને જીવનથી પણ પ્રયોજન નથી, એમને કોઈ ઇન્દ્રિય સુખથી બી પ્રયોજન નથી, એમને તો પોતાના આત્મામાં લીનતારૂપ એકમાત્ર વસ્તુથી પ્રયોજન છે, તો હવે કર્મ એમના માટે શું કરે? બરાબર, એ આમાં વાત આવી. આજે 163માં પણ એ જ વાત આવશે. જો આગળ જોઈએ, આશા કો નિરાશ કરને વાલે કા કર્મ કુછ નહીં બિગાડ સકતે, યદિ એસા હૈ તો વિધાતા અર્થાત કર્મ કિસકે કાર્ય કે કરતા હોતે હૈ. મતલબ કર્મ તો શું કરી શકે મુનિરાજ માટે? આની ચર્ચા આપણે થોડી કરશું. આટલી વાત થઈ, આ કર્મનો ટોપિક અહીંયા પૂરો થયો. હવે જો આગળની ગાથાઓમાં શું વિષય આવે છે એ પણ હું તમને થોડીક વાત કરી દઉં, એટલે આગળ વિષય ચાલે તો આપણને એક આખો કન્ટેક્સ્ટનો ખ્યાલ આવે. જો નેક્સ્ટ ગાથા 164માં, સ્તુત્ય ઓર નિંદ્ય વ્યક્તિઓ કી ચરમ સીમા. હવે આ આગળની બધી જ ગાથાઓ જે છે એ તપ ઉપર છે કે નિંદા સ્તુતિ કરવા યોગ્ય કોણ છે અને નિંદા કરવા યોગ્ય કોણ છે. તો જો કુછ લોગ વિશાલ રાજ્ય છોડકર તપ અંગીકાર કરતે હૈ, જેવી રીતના ભરત ચક્રવર્તી જેવા જીવો હોય તો વિશાળ રાજ્યનો ત્યાગ કરીને મુનિ દશા ગ્રહણ કરીને તપ અંગીકાર કરે છે. ઓર કુછ લોગ તપ છોડકર રાજ્ય અંગીકાર કરતે હૈ. સમજો કોઈ આપણે એવી સ્ટોરી છે ને કે આદિનાથ ભગવાનના સમયમાં ઘણા બધા રાજાઓએ દીક્ષા લઈ લીધી પણ હજી ખબર નહીં, ઉપદેશ હજી છૂટ્યો નહોતો આદિનાથ ભગવાનનો, તો ખબર નહીં કે કરવાનું શું મુનિ દીક્ષામાં. તો ઘણા રાજાઓ ભ્રષ્ટ થઈ ગયા, જંગલોમાં રહેવા લાગ્યા અને જંગલોમાં રહીને ત્યાંના ફળ ફ્રૂટ્સ આદિ ખાવા લાગ્યા. બહુ ભૂખ લાગી આદિનાથ ભગવાનની જેમ, એમને 6 મહિનાના ઉપવાસ આદિ જેવી રીતના આદિનાથ મુનિરાજે લઈ લીધા. હવે બીજા રાજાઓ એટલું સહન ન કરી શક્યા તો શું કરે, રાજ્ય તો છોડીને આવી ગયા આટલા લોકોની સાક્ષીમાં કે અમે દીક્ષા લઈને જઈએ છે, હવે દીક્ષામાં રહી શકે નહીં, આદિનાથ મુનિરાજ કાંઈ બોલે નહીં, મૌન વ્રત ધારી છે, તો કરવું શું? તો જંગલોમાં રહીને એ ઝાડની છાલ આદિ પહેરીને અને ફ્રૂટ્સ આદિ ખાઈને ત્યાં જીવવા લાગ્યા. તો ત્યાં દેવોએ આવીને એમના પર કડક એક એમને ભલામણ કરી કે જો કાં તો તમે મુનિ દશામાં છો તો મુનિનો વેશ ધારીને એમની જેમ રહો, નહીં તો પાછા ગ્રહસ્થ થઈ જાઓ, પણ આવો ભ્રષ્ટ દશા નહીં ચાલે. ખ્યાલ આવે છે ને? તો ઘણા લોકો પાછા ગ્રસ્ત થઈ ગયા. હવે હા પાછા સંસારમાં આવી ગયા. એવી હજી પણ એક સ્ટોરી આવે છે કે એક મુનિરાજ હતા, નામ તો મને યાદ નથી આવતું, એક મુનિરાજ હતા, એમને એક વખત કોઈ કંઈક કુંભાર નહીં માછીમારની છોકરી સાથે એમને જોઈને એમને પ્રેમ થઈ ગયો. તો એમણે દીક્ષા છોડી દીધી અને ત્યાં જઈને એમની સાથે લગ્ન કરીને એ રહેવા લાગ્યા. માછીમાર નહીં, સોરી, બીજું કંઈ, કુંભારની છોકરી, હા, એ નદી કિનારે ત્યાં કુંભારની છોકરી સાથે લગ્ન કરીને રહેવા લાગ્યા. થોડા વખત પછી એવું થયું કે આ મુનિરાજનો ક્ષયોક્ષમ બહુ જોરદાર હતો, તો એ જે આચાર્ય સંઘના આચાર્ય હતા તો એમને કંઈક પ્રશ્ન આવ્યો કોઈક તરફથી અને એમને આન્સર આવડતો નહીં હતો. તો એમણે કહ્યું કે તમે ઓલા જે મુનિરાજ હતા જે હવે અહીંયા રહે છે, તમે એને જઈને પૂછી આવો, એમને જરૂર ખબર હશે, મને ખબર નથી. એટલે ઓલા જે શિષ્ય મુનિરાજ હતા એ ત્યાંથી પૂછવા માટે આમની પાસે આવ્યા કે મને આચાર્ય ભગવાને મોકલ્યા છે, મને આ પ્રશ્ન છે, પણ એમને કહ્યું તમને જરૂર આન્સર ખબર હશે. એટલે આ જે લગ્ન કરીને રહેતા હતા એમને વિકલ્પ આવ્યો કે અચ્છા, આચાર્ય સંઘમાં મારું હજી પણ માન છે, મેં તો આવું ખરાબ કાર્ય કર્યું, આવું હીન કાર્ય મેં કર્યું કે મુનિ દીક્ષા છોડીને સંસારમાં આવીને રહી ગયો, પણ મારું હજી પણ માન છે, તો મારે આવું સંસાર ત્યાજ્ય છે, એમ કરીને છોડીને પાછી મુનિ દીક્ષા લઈ લીધી. કોઈને યાદ છે કઈ કયા મુનિરાજ છે? સ્ટોરી યાદ, એટલે સ્ટોરી યાદ છે પણ મુનિરાજનું નામ યાદ નથી આવતું. કહેવાનો મતલબ શું છે કે કોઈ મુનિ દીક્ષા છોડીને આવું જો સંસારી જીવન ધારણ કરી લે તો એનાથી મોટું હીન કાર્ય શું કહેવાય? કે કોઈ રાજ્ય છોડીને તપ ધારણ કરે છે, કોઈ તપ છોડીને આવી રીતના પાછો સંસાર ધારણ કરે તો એમના જેવું નિંદ્ય વ્યક્તિ કોઈ નથી, અને જે તપ ધારણ કરે છે એના જેવું સ્તુત્ય કોઈ નથી. પછી જો આગળ આ બધી હવે તપની ગાથાઓ છે, જરા એકવાર ખાલી એના ટાઇટલ જોઈ લઈએ. જો નેક્સ્ટ 165, વિષયાભિલાષીઓ દ્વારા તપ છોડને પર આશ્ચર્ય. કે કોઈ વિષયના અભિલાષી છે જીવો, એ તપ છોડીને એ વિષયોમાં જોડાય છે તો એમાં આશ્ચર્ય થવા યોગ્ય છે. જો આગળ 166, તપ સે ચ્યુત હોને વાલે કી નિર્ભયતા પર આશ્ચર્ય. ખ્યાલ આવે છે ને? જો આ ગુણભદ્ર આચાર્યની થોડી શૈલી છે કે વ્યંગ વચમાં નાખે છે કે કોઈ વ્યક્તિ જો તપ છોડી દે છે તો એની નિર્ભયતા પર અમને આશ્ચર્ય થાય. નિર્ભયતા એટલે ખરેખર નિર્ભયતા નહીં, પણ એને જે તપ છોડીને પાપ લાગશે એ પાપથી પણ એ ડરતો નથી જીવ, તો એની એ નિર્ભયતા પર અમને આશ્ચર્ય થાય છે. પછી જો આગળ 167, તપ કો મલિન કરને વાલો કી નિંદા. જે તપને મલિન કરે છે એવા જીવોને પણ નિંદા કરવા યોગ્ય છે. પછી જો આગળ 168, આશ્ચર્ય ઉત્પત્તિ કે દો પ્રમુખ કારણ, લોકમાં આશ્ચર્ય ઉત્પન્ન કરને વાલે બહુત કારણ હૈ, ઉનમે તપ કો છોડના અતિ આશ્ચર્યપને કા કારણ હૈ, યહ આગામી છંદ મેં કહેતે હૈ. એટલે આ તપને છોડવાથી જે અમને આશ્ચર્ય થાય છે કે લોક કોઈ આવી ઊંચી પદવી ધારણ કરે છે અને હમણાં જ અંતર્મુહૂર્તમાં કેવલ જ્ઞાન પ્રગટ કરી શકે એવી એમની શક્તિ છે, પણ તોય એને છોડીને ખાલી સંસારના વિષય ભોગોમાં આવે છે તો અમને આશ્ચર્ય થાય છે. હવે જો આ બધું સમરાઇઝ કરીને 169માં આખો અધ્યાય પૂરો કરે છે. શું કહે છે? રાગાદિ કા નાશ કરને કી પ્રેરણા. વાત કોની કરી હતી? કે મુનિરાજોનું જીવન કેવું હોવું જોઈએ અને એમની વિપરીત વૃત્તિ કેવી હોય છે, એ બધી અલગ અલગ જાતની વિપરીત વૃત્તિઓનું કર્મથી વર્ણન કર્યું, ઈચ્છાથી વર્ણન કર્યું, તપ આદિના ત્યાગથી વર્ણન કર્યું, અને બધું સમરાઇઝ કરીને કહે છે કે ભાઈ મુનિરાજોએ તો આવું એમનું રાગનો ત્યાગ કરીને જીવન હોવું જોઈએ. એના પછી જો 170થી એક આખો નવો અધ્યાય શરૂ થાય છે અને એનો ટોપિક છે સ્વાધ્યાય અને વસ્તુ વિચાર. એ 170થી શરૂ થશે અને આ શાસ્ત્રના અંત સુધી હવે એ જ અધ્યાય રહેવાનો છે. આપણે 16 ટોપિક્સ જોયા હતા ને, આ 15મો આપણે જોઈ રહ્યા છે. છેલ્લો ટોપિક છે સ્વાધ્યાય અને વસ્તુ વિચાર. એમાં આ 170 ગાથા આવશે, શાસ્ત્રાભ્યાસની પ્રેરણા, ત્યાંથી આખો એ અધિકાર શરૂ થશે. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણે કોઈ પણ શાસ્ત્ર હોય ને, એ શાસ્ત્રનું આવી રીતના બંધારણ આપણને ખ્યાલ હોવું જોઈએ તો ખબર પડે કે આચાર્ય ભગવાન શું વાત કરવા માંગે છે. કોઈ એક જ ગાથામાં આપણે પકડીને બહુ ડિટેલમાં ઘૂસી જઈએ તો ડિટેલ તો સારું જ છે, પણ ઓવરઓલ જો મિસ થઈ જાય તો આચાર્ય ભગવાન મેસેજ શું આપવા માંગે છે એ આપણો મિસ થઈ જાય છે, ભૂલી જવાય છે. ખ્યાલ આવે છે? એટલે આ જે આખો અધ્યાય જે આપણે હમણાં જોઈ રહ્યા છે એમાં મેસેજ શું છે કે ભાઈ સાચી મુનિ દશા કેવી હોવી જોઈએ. હવે આ જેવી રીતના ગુણભદ્ર આચાર્યની શૈલી છે, આપણે ઘણી જગ્યાએ જોયું છે કે એ વાત તો નાસ્તિથી કથન કરે છે, એટલે જે વસ્તુ ન કરવા યોગ્ય એનાથી વર્ણન કરે છે વ્યંગાત્મક શૈલીમાં, કે જો આવું કરે છે તો અમને આશ્ચર્ય થાય છે. પણ વાત શેની કરવી છે? કે જે ખરેખર મુનિરાજોએ આવું નથી કરતા, એમ. ખ્યાલ આવ્યો કે નહીં? એવી રીતના આખી વાત એમને ઉપાડવી છે. ચલો આપણે આજનો વિષય જે થોડોક લઈએ, 163 ગાથા. 162 અને 163 આમ તો એક જોડકું છે, બે એક સાથે જ ચાલે છે. 162 લાસ્ટ ટાઈમ થઈ ગઈ છે અને 163 આપણે આજે જોવાની છે. ફરીથી 162ને થોડીક યાદ કરી લઈએ. જો મહામુનિયો કા કુછ ભી બિગાડને મેં કર્મ અસમર્થ હૈ. એક સમયસારજીના આશ્રવ અધિકારમાં એક પહેલી જ ગાથાઓ છે, 164-165 લગભગ, કે જે આશ્રવો છે એ બે પ્રકારના છે, એક સંજ્ઞા આશ્રવો છે અને એક અસંજ્ઞા આશ્રવો છે. સંજ્ઞા એટલે સંજ્ઞા આશ્રવો એ છે જે જીવના વિકાર છે, એટલે જીવના મોહ રાગ દ્વેષ ભાવ, એ સંજ્ઞા આશ્રવો છે. અને અસંજ્ઞા આશ્રવો શું છે? કે આ જે પૂદગલ કર્મ જે છે એ પૂદગલ કર્મ પરિણમીને, એટલે પૂદગલ કારમાણ વર્ગના પરિણમીને જે કર્મરૂપ થાય છે એ અસંજ્ઞા આશ્રવ છે. હવે ત્યાં એમ કીધું કે આ જે પૂદગલ કર્મ જે બંધાય છે ને, પૂદગલ કર્મ જે બંધાય છે જીવ સાથે, તો એનું કારણ કોણ? બોલો, શું લાગે છે કોણ કારણ? જો ત્યાં શું કીધું સાંભળો, આ સમયસારજીનું છે એટલે એની શૈલી આખી જુદી છે. ત્યાં જીવના પરિણામ ન કીધું ડાયરેક્ટલી, ત્યાં શું કીધું કે જે નવા કર્મ બંધાય છે એનું કારણ જૂના કર્મના ઉદયો છે, કે જે જૂના કર્મ છે એ જૂના કર્મના ઉદયમાં જીવ અમુક જાતના પરિણામ કરે છે અને એને કારણે નવા કર્મ બંધાયા. તો અહીંયા જો એ જૂના કર્મના ઉદય અને એ જૂના કર્મના ઉદયનું કારણ કોણ? જો નવા કર્મના બંધ માટે જૂના કર્મનો ઉદય કારણભૂત, અને જૂનાના ઉદય માટે કારણ કોણ? કે જીવના પરિણામ. ત્યાં પાછું જીવના પરિણામને લઈ આવ્યા. પણ કહેવું અહીંયા કહેવાનો મતલબ શું છે? કે જો જીવના પરિણામ ન હોય, જો જીવ મોહરાગ દ્વેષ ભાવરૂપ ન પરિણમે, તો એ જૂના કર્મ પણ એના રૂપે ઉદયમાં નથી આવતા. એની જે તારતમ્યતા હોય, એની અનુભાગ આદિ છે, એ હીનાધિક થઈને ઉદયમાં આવે છે. જો એ પોતા રૂપે જ ઉદયમાં આવે તો એના અનુસાર કર્મ બંધાય છે, એટલે જે કર્મનો બંધન છે એ કર્મના બંધનમાં ખરેખર તો જીવના પરિણામ જ કારણભૂત છે, પણ ઉપચારથી જૂના કર્મના ઉદય પણ એમાં કારણભૂત છે. બરાબર, આ તો આપણે સિદ્ધાંત જોયો. હવે જો આપણે ગાથામાં શું વાત ચાલે છે કે મહામુનિઓ જે છે, જે મહામુનિ દિગંબર સંત જંગલવાસી છે, ભાવલિંગી સંત, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે છે નિરંતર, એમની પાસે જીવનમાં હવે છે શું? જો એક તો પૂરી રીતે અપરિગ્રહી છે, એમને જીવન જીવવાની એવી કોઈ ઈચ્છા નથી, એમને તો પોતાના આત્મામાં લીનતાનો આનંદ એમને જોઈએ છે. એમને આ મારું આયુષ્ય ટકી રહે, આ શરીર ટકી રહે એવી એમને કોઈ જ ઈચ્છા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? શરીરના પોષવા માટે એ કાંઈ પ્રયત્ન કરતા નથી, ઉલટા મહિના મહિનાઓના આદિના ઉપવાસ કરે છે. કેમ કે એ શરીરને પોષવા માટે જ્યાં આહાર આદિ લેવા જવું પડે છે તો એ સમયમાં એમનો એ જે આત્માના અનુભવનો કાળ છે એ બગડે છે. ખ્યાલ આવે ને? એમની એ સાધના તૂટે છે, એમાં એમને વિકલ્પો ઉત્પન્ન થાય છે અને વિકલ્પો જોતા જ નથી, એટલે એ એમાં પડતા જ નથી. બરાબર. તો જો મુનિરાજોને એવી કઈ વસ્તુ છે જે કર્મના ઉદય પાસે અપેક્ષિત છે? કર્મના ઉદયથી જીવને સંયોગો મળે છે, મુનિરાજને સંયોગો જોઈતા નથી. કર્મના ઉદયથી જીવને સાતા અસાતા મળે છે, મુનિરાજને સાતા અસાતામાં ફરક જ પડતો નથી, કેમ કે બધું બહારના વિષયો છે. કર્મના ઉદયથી જીવમાં મોહ રાગ દ્વેષ આદિ પરિણામો થાય છે. બરાબર. મુનિરાજો તો પોતાના અંતરંગમાં લીન હોય છે, એમને મોહ રાગ દ્વેષ સાથે બી સંબંધ નથી, કેમ કે પોતાના આત્મામાં જ્યાં લીન છે ત્યાં અબુદ્ધિપૂર્વક તો મોહ રાગ દ્વેષ બુદ્ધિપૂર્વક તો થતા જ નથી, અને અબુદ્ધિપૂર્વક જે થાય છે એમાં એમનું લક્ષ્ય નથી, કેમ કે એમનું લક્ષ્ય ક્યાં છે? પોતાના આત્મામાં લીન છે. અચ્છા, કર્મના ઉદયે એ મુનિરાજને મનુષ્ય આયુ મળે છે. હવે મુનિરાજને અહીંયા મનુષ્ય શરીર સાથે બી સંબંધ નથી, એમને એવું બી જોતું નથી કે હું મનુષ્ય ગતિમાં જ રહું અને આ ક્યારે પૂરું ન થાય. એમને તો ઉલટું એવું જોઈએ છે કે ભાઈ જલ્દી આ શરીર પણ છૂટે અને હું આ શરીર રહિત થઈને સિદ્ધાલયમાં વિરાજમાન થાઉં. તો બોલો, હવે કર્મની એવી કઈ અવસ્થા છે જે મુનિરાજને એમની સાધનામાં કે ક્યાંય પણ મદદ કરી શકે? ખ્યાલ આવે ને? એવી કોઈ વસ્તુ છે જ નહીં જે મુનિરાજને કર્મ પાસે જોઈએ છે. એટલે એ બે ગાથાઓના માધ્યમથી આપણને એ જ અહીંયા કહે છે. જો મહામુનિઓ કા કુછ ભી બિગાડને મેં કર્મ અસમર્થ હૈ. આ 162 થઈ, બરાબર 163 પણ એનું ટાઇટલ વાંચ્યો. આશા કો નિરાશ કરને વાલો કા કર્મ કુછ ભી નહીં બિગાડ સકતે. જે મુનિરાજ છે એમને કોઈ જાતની આશા જ નથી. હવે મુનિરાજને કોઈ જાતની ઈચ્છા બચી નથી, તો એમણે આશાને જ નિરાશ કરી નાખી છે. તો હવે કર્મ એમનું શું બગાડશે? જો એનું ટાઇટલ ઉપર વાંચ્યું, યદિ એસા હૈ તો વિધાતા અર્થાત કર્મ. જો આ કર્મને વિધિ વિધાતા એવા શબ્દથી પણ ક્યાંક ક્યાંક કહેવામાં આવે છે, આપણે જેને ડેસ્ટિની કહીએ ને કે ભાઈ નસીબમાં જે હશે એમ થશે, તો આ નસીબ શું છે? નસીબ એટલે જાણે કોઈ કુદરત, કંઈક કોઈક એવી સત્તા છે કે કોઈ આવીને કંઈક કરી નાખશે આપણને, એવું કોઈ કાંઈ નથી. એવી કોઈ મહાસત્તા નથી કે જે જીવનું કંઈ ભલું બુરું કરી નાખે, કે આપણી પાસે કંઈ ચોઈસ છે અને આપણે નિર્ણય ન લઈ શકતા હોય તો કોઈ કુદરત આવીને નિર્ણય લઈ આપશે આપણા માટે, એવું કાંઈ નથી. તો આ શું છે? હવે એને જ તમે ક્રમબદ્ધ વ્યવસ્થા કહો, કે એને જ આપણે કર્મ કહીએ, હા, કે એને આપણે જે કહેવું હોય આપણું જ પુરુષાર્થ કહીએ. આપણા પુરુષાર્થમાં પણ એમ જ થવાનું હશે, એટલે એ જાતની આખી વ્યવસ્થા બને છે. તો એને વિધિ પણ કહેવાય છે, એને વિધાતા. વિધાતા એટલે જાણે ભગવાન. ખ્યાલ આવે ને? વિધિ એટલે કુદરત, વિધાતા એટલે કોઈ એવું મહાસત્તા, કોઈ એવા ભગવાન કે જે વિધિની રચના કરે છે. તો એવું કોઈ કશું જ નથી, આ જીવના જ કર્મ અથવા જીવનો જ પુરુષાર્થ. જો પાંચ સમવાય આવે ને, સ્વભાવથી વાત કરો તો જીવનો જ એવો સ્વભાવ હતો એમ થાય. પછી પુરુષાર્થથી વાત કરીએ તો જીવના જેવા વિકલ્પ થવાના હતા કે એ જાતનું કાર્ય થયું. નિમિત્તથી વાત કરીએ તો કર્મની એવી સ્થિતિ હતી કે એ જાતનું કાર્ય થયું. ક્રમબદ્ધથી વાત કરીએ તો એ જ કાર્ય થવાનું હતું એટલે એ કાર્ય થયું. અને હોનહારથી વાત કરીએ તો જે કાર્ય થવાનું હતું એ જ થયું એટલે આ જ તમારી નસીબમાં લખાયું હતું, ખ્યાલ આવે છે ને? એટલે આ ખાલી જુદી જુદી રીતે બોલવાની પદ્ધતિ છે, પણ કાર્ય તો હંમેશા પાંચ સમવાયપૂર્વક જ થાય છે, બધા મળે તો જ કાર્ય થાય, ખ્યાલ આવ્યો કે નહીં? તો જો અહીંયા શું કહે છે કે જે મુનિરાજે પોતાની આશાને જ હવે નિરાશ કરી નાખ્યા છે, તો એમને કોઈ પાસેથી કાંઈ ઈચ્છા જ બચી નથી, તો કોઈ પણ એવા કર્મ એમનું શું ભલું બુરું કરી શકે? જો ગાથા આપણે લઈએ છે, જીવન અરુધન અભિલાષી કે લીએ વિધાતા વિધિ હે, જિનકી આશા નષ્ટ હુઈ ઉનકા ક્યા કર સકતા વિધિ હે. જો અહીંયા વિધિ એટલે નીચે લખ્યું છે ફૂટનોટમાં કર્મ, વિધિ એટલે કર્મ. જો આગળ અર્થ ઉપર, જિન્હોને જીને કી ઓર ધન પાને કી આશા હૈ, જિન્હે જીને કી ઓર ધન પાને કી આશા હૈ, વિધાતા અર્થાત કર્મ ઉસકે હી વિધાતા હૈ, પરંતુ જિનકી આશા નષ્ટ હો ગઈ હૈ વિધાતા ઉનકા ક્યા કર સકતે હૈ, અર્થાત કુછ ભી નહીં કર સકતે. જો ગઈકાલે જ અમે ત્યાં ચૈતન્યધામથી શિબિરમાંથી પાછા આવ્યા ને, તો કોઈક ભાઈ સાથે વાત થતી હતી, બહુ ઇન્ટરેસ્ટિંગ વિષય છે, સાંભળજો જરા ધ્યાનથી. તો એ ભાઈએ ઘણા અલગ અલગ બિઝનેસીસ કર્યા. તો શરૂઆતમાં એમણે કમ્પ્યુટરના બિઝનેસ કર્યા, પછી એમણે એમાંથી ડાયવર્સિફાઈ કરીને ફર્નિચરના બિઝનેસ કર્યા, પછી એમાંથી ડાયવર્સિફાઈ કરીને એમણે રિયલ એસ્ટેટના બિઝનેસ કર્યા. પછી શું થયું, રિયલ એસ્ટેટ માર્કેટ બહુ ડાઉન ગયું, એટલે એમને થયું કે ભાઈ આ તો આપણું બધું નેગેટિવમાં જઈ રહ્યું છે, એના કરતાં છોડો કાંઈ કરવું નથી. તો એમણે જેમ હતું એમ એ પ્રોપર્ટી બધી હોલ્ડ કરીને રાખી. બીજા બધા તો ધંધામાંથી ઓલરેડી ડાયવર્સિફાઈ કરી નાખ્યું હતું, એટલે હવે એમાં કંઈ બચ્યું નહીં. તો હવે એમણે શું કર્યું કે કાંઈ જ ન કર્યું, બે વર્ષ નિવૃત્ત થઈ ગયા. એ બે વર્ષ જ્યાં નિવૃત્ત થયા, તો એના પછી કોરોના આવ્યું, અને કોરોના જેવું આવ્યું તો એમના જે પ્રોપર્ટીના લેન્ડના જગ્યાઓ હતી એના ભાવ પાછા વધવા લાગ્યા, અને એટલા વધ્યા કે એમણે બે મહિના, એ બે વર્ષ ત્રણ વર્ષ કંઈક બીજા ધંધા આદિ ચાલુ કરીને મહેનત કરી હોત કે સમજો આમે માર્કેટ ડાઉન છે, લાવો આમાંથી પૈસા કાઢીને બીજે કંઈક નાખીએ, અને બીજે કંઈક નાખીને મહેનત કરી હોત તો એમનું કાંઈ ફાયદો ન થાત, અને ઓલું રિયલ એસ્ટેટમાં એમને પૈડા પૈડા એમના પૈસા ત્રણ ગણા થઈ ગયા. અને એમણે એ બે વર્ષ કર્યું શું, કે કાંઈ નહીં, નિવૃત્તિ લીધી, ખ્યાલ આવે છે કે નહીં? એટલે મારો તમને પ્રશ્ન છે, આપણે તો બધા ઇન્ટેલિજન્ટ લોકો છે ને, અને કંઈક કંઈક અલગ અલગ ધંધા પાણી કરીએ છીએ, કંઈક જોબ કરીએ છીએ, મારો તમને પ્રશ્ન છે કે પૈસા શેનાથી આવે છે? જો નિમિત્તથી કહો તો પુણ્યથી આવે છે, બાકી ક્રમબ કાળલબ્ધિથી કહો તો ક્રમબદ્ધ અનુસાર આવે છે, હોનહારથી કહો તો જે પૈસા આવવાના છે ને એ જ આવે છે, પુરુષાર્થથી કહો તો ક્યારેક કંઈ નહીં કરવાથી આવે છે, અથવા ક્યારેક કંઈક કરવાથી આવે છે. એ તો બોલવાની ભાષા છે ને, બોલવા બોલવાની ભાષા છે. ક્યારેક એમ કહેવાય કે જો તમે આ ડિસિઝન બહુ સારું લીધું, હા, કે તમે આ ડિસિઝન આમાં ઇન્વેસ્ટ કર્યું ને, કે જે પણ તમે આ આ જોબ કરીને, એટલે તમારું બધું વ્યવસ્થિત થઈ ગયું. અને સ્વભાવથી કહો તો, સ્વભાવથી કહો તો ભાઈ દરેક પદાર્થ પોતપોતાનું પરિણમન સ્વતંત્ર કરે છે. આ જીવને પૈસા લાવી શકતો જ નથી, અને પેલા પૈસા જે પૂદગલ છે, એ પૂદગલનું જે ગમન આગમન થવાનું છે ને, એની જાતે થાય છે. એટલે જો સંસારી લોકોમાં, આપણા જેવા સંસારી લોકોમાં પણ આ વસ્તુ જોવામાં આવે છે કે જેને કોઈપણ સંયોગોની ઈચ્છા છે, એ સંયોગોની પ્રાપ્તિ એને કર્મના ઉદય અનુસાર મળે છે, બરાબર કે નહીં? આટલું બરાબર છે ને, કે ભાઈ જેને સંયોગોની ઈચ્છા છે એને જો યોગાનુયોગ એવા કર્મ હોય, આપણે કહીએ ને કે ભાઈ મેં જે પણ ડિસિઝન લીધા એ લકીલી રાઈટ પડ્યા, આપણે એવું કહીએ ને ઘણીવાર કે ભાઈ હું જ્યારે એમાં એન્ટર થયો ત્યારે જે માર્કેટ ડાઉન હતું અને પછી ઉપર ગયું, અથવા આપણે એમ કહે ને કે ભાઈ જે ઓલા આપણે Y2K નો ટાઈમ હતો, કોઈને ખ્યાલ હોય તો, એ 2000 અને ત્યારે જોગાનું જોગ જે IT માં 99 ઘૂસાતા તો એમને 2000 ચાંદી થઈ ગઈ, ખ્યાલ આવ્યો ને? તો પહેલાથી કોઈ એન્વિઝન ન કર્યું હોય પણ એવું યોગાનું યોગ થઈ. આ યોગાનું યોગ એટલે શું? કે ભાઈ કર્મના ઉદય, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જેને સંયોગોની ઈચ્છા છે એને કર્મના ઉદયે સંયોગો મળે છે અથવા નથી પણ મળતા. આ તો બધા આપણે સારા ઉદાહરણ લીધા. બીજા ઉદાહરણ એવા પણ હોય ને કે ભાઈ અમે તો બહુ મહેનત કરીએ છીએ પણ આપણા નસીબ જ નથી ચાલતા, અમે જ્યાં હાથ નાખીએ ને તો કામ ઊંધું જ થાય છે, એવાય આપણને ઉદાહરણ મળે કે નહીં? એ ઘણા લોકો હોય. અમારા એક મિત્ર છે, એ મિત્રને આમ શું છે કે એમની પાસે પ્રોપર્ટીઝ ને બધું બહુ છે, એટલે આમ ઇન્કમ ને બધું બહુ છે, પણ હવે એ તો બેઠી ઇન્કમ છે ને, હવે કરવું શું મારે? ઓલું તો એની મેળે આવે છે. તો આપણે શું કરીએ કે એ પૈસા લઈને એને બીજે ક્યાંક આપણે ઇન્વેસ્ટ કરીએ, ખ્યાલ આવે છે ને? ઇન્વેસ્ટ કરીએ કે કોઈ બિઝનેસમાં નાખીએ કે કંઈક તો કરીએ. તો હવે એમનું નસીબ એવું છે કે જ્યાં નાખે છે ને ત્યાં એ ડાઉન જ થાય છે, અને ઓલું કાંઈ ન કરે તો બેઠા બેઠા આવે છે, ખ્યાલ આવ્યો કે નહીં? કેમ કે ઓલું રેન્ટલ ઇન્કમ હોય તો બેઠા બેઠા આવે છે, પણ હવે જે આવ્યું હવે એને કરીએ શું? ક્યાંક તો એનું સેટિંગ કરવું પડે કે નહીં? હવે બિચારા જ્યાં નાખે એમાં ડાઉન જ થાય છે, એ ઇક્વિટીમાં સ્ક્રિપ્ટમાં એવી નાખે તો એ ડાઉન વહી જાય, અને એણે આમ હવે FDમાં તો કોણ નાખે? બરાબર, કોઈ નાખી ન શકે. એટલે એ પછી કાં તો એમણે કોઈક નવું ફેક્ટરી નાખી, તો કંઈક ઇક્વિપમેન્ટ લીધા ને કંઈક કર્યું, હવે ફેક્ટરી એમની ન ચાલી, ખ્યાલ આવે છે કે નહીં? કહેવાનો મતલબ શું છે કે જેના જેવા કર્મના ઉદય છે એનાથી 1% પણ વધારે સંયોગો મળતા નથી. જેને સંયોગોની ઈચ્છા છે એને કર્મની આશા છે અથવા એને કર્મનું ડિપેન્ડન્સ છે, ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણે મુનિરાજનું એક્ઝામ્પલ લઈએ. હવે મુનિરાજને કોઈ સંયોગો જોતા જ નથી. મુનિરાજને એવા કોઈ પુરુષાર્થ પણ નથી કે હું કંઈક કરું કે જેનાથી મને કંઈક પ્રાપ્તિ થાય. મુનિરાજનો તો એકમાત્ર પુરુષાર્થ શેમાં છે? કે હું મારા આત્મામાં લીન રહું. આત્મામાં લીન રહેવા માટે જે પુરુષાર્થ કરે છે એમાં ઓટોમેટિકલી પુણ્ય બંધાઈ જાય છે, અને પુણ્ય બંધાશે તો એમને સાતા આદિના ઉદય પણ એમને મળે છે. પણ પ્રશ્ન એ છે કે મુનિરાજને તો કંઈ જોતું જ નથી, તો હવે કર્મ એમને શું ભલું કરે કે શું બુરું કરે, ખ્યાલ આવ્યો ને? જો બુરા કર્મ આવે, સમજો અસાતા વેદનીયના, કંઈક ઉપસર્ગ આવે એમના ઉપર કે કંઈક થાય, તો એના પર પણ મુનિરાજનું ધ્યાન નથી. આપણી પાસે ઉદાહરણ છે, ગત સુકુમાર મુનિરાજ છે, સુકુમાલ મુનિરાજ છે, ગમે તેટલા ખરાબ ઉદય આવી જાય મુનિરાજ ત્યાં ધ્યાન આપતા જ નથી. અરે પાંડવ મુનિરાજો, એ તો ઉલટો આત્મામાં લીન થઈને મોક્ષ વયા ગયા. અને સમજો કે મુનિરાજને સારો ઉદય આવે, એક ઓલા મુનિરાજ હતા ને વાદિરાજ મુનિરાજ, જેમને આખા શરીરમાં કોઢ થયો હતો, અને એમને લબ્ધિ એવી હતી કે પોતાના જ થૂંકથી એમનો કોઢ દૂર થઈ શકે, અને પછી કંઈક ઓલું દૂર થઈ બી ગયો, તો એ પુણ્યનો ઉદય એમને આવ્યો તો પણ એમને શું, એમને એમ જ એની સાધનામાં એમને શું ફરક પડ્યો, ખ્યાલ આવે છે કે નહીં? એટલે કહેવાનો શું મતલબ છે કે મુનિરાજને કોઈ કર્મ પાસે કોઈ આશા જ નથી, તો કર્મ એનું સુખ ખરાબ કરે કે શું સારું કરે? જો અર્થ, જીને જીને કી ઓર ધન પાને કી આશા હૈ તો વિધાતા અર્થાત કર્મ ઉનકે હી વિધાતા હૈ, ખ્યાલ આવે ને? જેને જીવવાની કે ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તો કર્મ એના માટે વિધાતા છે. પરંતુ જિનકી આશા નષ્ટ હો ગઈ હૈ વિધાતા ઉનકા ક્યા કર સકતે હૈ. મુનિરાજને તો એવું છે કે આજે મૃત્યુ આવી જાય કે વર્ષોના વર્ષ હું જીવું, એમને શું ફરક પડે છે? એ જાતની એમની નિશ્ચલ વૃત્તિ છે, તો એમને કર્મ કાંઈ ભલું બુરું કરી શકતું નથી. જો આપણે ભાવાર્થ વાંચીએ થોડો ફટાકથી, યહાં કર્મ કો વિધાતા કહા ગયા હૈ, જો અજ્ઞાની જીવ પ્રાપ્ત પર્યાયરૂપ જીવન ઓર ધન કો ચાહતે હૈ ઉનમે કર્મ અપના કાર્ય ઉત્પન્ન કરને મેં સમર્થ હોને સે કર્મ પના ધારણ કરતે હૈ और वे ही जीव कर्म से डरते हैं। बराबर है कि नहीं? कि भाई जे संसारी जीव है, जेमने इच्छा है संयोगों की, तो एने कर्म थी डरव पड़े, अथवा एमने सारा पुण्य कर्म की मेहनत करवी पड़े। हमारा मरण न हो जाए या हम निर्धन न हो जाए, ऐसी आशा होने से ही कर्म उन्हें दुखी करते हैं। लेकिन जिनकी आशा नष्ट होने से, जिन्होंने धनादिक को छोड़ दिया है और जो मरण के कारणों के सन्मुख हुए हैं, बोलो मुनिराज तो जंगलों में रहे छे, वाघ सिंहनी वच्चे रहे छे, ये तो सामेथी मरणना कारणोनी सन्मुख गया छे। केम के इमने हवे कोई मरवानी भी इच्छा नथी, जीववानी पण इच्छा नथी, इमने कोई कोई जातनो एनो फरक ज नथी पड़तो एम। तो वो तो मरणों के सन्मुख हुए हैं, कारणों के सन्मुख हुए हैं, उनका कर्म कुछ नहीं कर सकते। ऐसे मुनिराज कर्मों से नहीं डरते, मरण हो तो हो, उन्हें पर्याय छोड़ने का भी भय नहीं है, और निर्धनता तो निराकुलता के कारण जानकर उन्होंने स्वेच्छा से ही धन को छोड़ दिया है। इमने तो स्वेच्छा थी बड़ा परिग्रह ने छोड़ी दीदा है, तो हवे कर्म इमने शू निर्धनता आपसे, ऑलरेडी जो अपरिग्रही है इमने शू निर्धनता आपे। इस प्रकार जिन्होंने आशा का अभाव कर दिया है, उन्हें कर्म कैसे दुखी करेंगे। मोहहीन होने पर कर्म का उदय भी हीन हो जाता है, और वह आत्मा को दुखी करने रूप कार्य का करता नहीं होता। केटली सरस बात करी ने, कि जेमने मोह ज नथी तो एमना कर्मना उदयो हीन ज छे, अने ए कर्मना उदयो एमने कोई जातनो दुख उत्पन्न करवामां समर्थ नथी। जेने पोताना शरीर पर मोह नथी एवा मुनिराज ने 22 परिश आवे तो आवे, एनाथी शू फरक पड़े छे। आपणे मुनिराज ने जोई, अरे बिचारा मुनिराज जंगल में रहता हशे, एमने मच्छर करड़ता हशे, हाँ कांटा लागता हशे, आम थतुं हशे तेम थतुं हशे। मुनिराज नु तो एमना शरीर पर ध्यान ज नथी, मुनिराज नु तो एमनी आत्म परिणति में लीनता उपर ध्यान छे, तो एमने आ बहारना संयोगोथी काई फरक पड़तो नथी। जो आवी सुंदर आपणे गाथाओ आ आत्मानु शासन ग्रंथ में छे। आज आपणे कर्मनो जे विषय छे के मुनिराज ने कर्म थी कई हिरान, एले जे जे साचा मुनिराज छे एमनो कर्म कई भलू बुरू करी शकता नथी। ए टॉपिक आपणो अहीं पूरो थयो। हवे अहीं थी जे नवो तपनो टॉपिक नेक्स्ट गाथाओ में चालू थशे, आगळनी आगळना क्लास में आपणे लेशुं। चलो जिनवाणी स्तुति लईए। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा ग्रहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूजे लो कालो, सोवाणी मस्तक नमो सदा देत हूँ ढोक। बोलो जिनवाणी मात नो जय हो। हमणा आपणे 5 मिनिट में तत्वार सूत्र ना क्लास शुरू करशुं।